હાથ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સર્વસાહૂણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છદે વંદેતુ સર્વસિદ્ધે દ્વમચલમણોવમં ગદિં પત્તે ઓચ્છામિ સમય પાહુર્ણમ સુદકેવલી ભણિદમ નિજ સ્વરૂપ કો પરમ રસ જામે ભરો અપાર વંદો પરમાનંદમય સમય સારય વિકારમ. ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિમાં ચાર અનુયોગની પદ્ધતિથી જીવને સંસાર સમુદ્રમાંથી કાઢીને નિર્વાણ દશાની પ્રાપ્તિ કરાવવાના પ્રયોજનથી એ અંતર્મુહૂર્તમાં ગણધરદેવ જે દ્વાદશાંગની રચના કરે છે, જેના માટે આપણે કહીએ છીએ કે વીતરાગ તાકી પોષક હી જિનવાણી કહેલાતી હૈ. તો એમાં આપણે આ વખતે થોડોક સાંજના સ્વાધ્યાયમાં આવો વિચાર કર્યો છે. પ્રથમાનુયોગની સાથે ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ ચારેય અનુયોગના સુમેળથી, કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણને જે દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો છે કે ચારેય અનુયોગમાંથી આત્માર્થનું પોષણ કેવી રીતે થાય, તો ચારેય અનુયોગનો સ્વાધ્યાય કરતા આપણને એમાંથી વિતરાગતા મળતી હોય એની અંદર આચાર્ય દેવના કહેવાનો આશય એ છે એ આપણા ખ્યાલમાં પણ આવે છે. જ્યાં સુધી સ્વાધ્યાય કરવા માટે આ પ્રકારની પદ્ધતિથી સ્વાધ્યાય કરવો જોઈએ એનું જ્ઞાન નહોતું, એ વખતે ગુરુદેવસિંહના ઉદય પહેલાં પણ સભાની અંદર સ્વાધ્યાય તો થતો હતો કરણાનુયોગ વગેરે ગ્રંથોનું, ચરણાનુયોગ વગેરે ગ્રંથોનું, પરંતુ એની અંદરથી જે ખરેખર ત્યાં જ્ઞાની ધર્માત્મા પુરુષોનું, આચાર્ય ભગવંતોનો જે કહેવાનો આશય સ્પષ્ટ નહોતો થતો. બીજા શબ્દોમાં થોડું કહીએ તો પોતાના અભિપ્રાય અનુસાર જીનવાણીનો અર્થ થતો હતો. ખરું તો એમ હોવું જોઈએ કે આચાર્ય દેવનો જે કહેવાનો આશય છે એ પ્રમાણે પોતાને અભિપ્રાય બનાવવો જોઈએ. એની જગ્યાએ જે અર્થઘટન જે ખોટા થતા હતા કે જેના માટે જયસેન આચાર્ય દેવે કહ્યું કે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, અને એ વસ્તુ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવના યોગની અંદર આ વસ્તુ આપણને વિશેષ રૂપથી જોવામાં આવે છે. તો એને મુખ્ય રાખીને અને આપણો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગોના દિવસો પણ છે, વાર્ષિકોત્સવ છે, અને આગળ આપણો એક સુવર્ણપુરી મુકામે મોટો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ પણ છે, આદિનાથ ભગવાન સંબંધીના પંચકલ્યાણકનો પ્રસંગ છે. તો થોડોક એવો પણ વિચાર બન્યો કે થોડીક એ સંબંધીનો પણ આપણો સ્વાધ્યાય થાય તો સારું રહે, તો એવી ભાવનાથી આપણે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઋષભદેવ ભગવાન જે આપણા 24 તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર થયા એ આદિનાથ ભગવાનના પૂર્વના જે આઠમો ભવ કહેવાય, આઠમા ભવમાં એમની શું સ્થિતિ હતી એની આપણે થોડું ચર્ચા કરવાનો ભાવ છે. આમે મારા ખ્યાલથી જાન્યુઆરી મહિનામાં છે ને આપણે પંચકલ્યાણના પ્રસંગો, તો આઠ મહિના જ રહ્યા ને, બરાબર છે ને? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી, બરાબર છે ને? આઠ મહિના બાકી છે, તો આઠ ભાવ પહેલાની ચર્ચા કરીએ ને અત્યારે, બરાબર છે કે નહીં? પછી આગળ વધતા જઈએ એક એક વસ્તુ, બરાબર છે કે નહીં? તો છેલ્લે આદિનાથ ભગવાનના ભાવ સુધી પહોંચી જવાય. તો જે શલાકા પુરુષો કહેવાય, 63 શલાકા પુરુષો, એમાં 24 તીર્થંકર ભગવાન છે, એમાં આદિનાથ ભગવાનના પૂર્વમાં આઠમા ભાવની થોડી વાત કરીએ. જો આની અંદર એ બધી વાતો પણ છે, ઘણી બધી વાતો, જગતમાં ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે તમે પુનર્ભવમાં માનો છો કે નથી માનતા. પુનર્ભવમાં, પુનર્ભવ સમજાય છે ને? હા, આના પછી આત્મા કન્ટિન્યુ રહે ને બીજો ભાવ શરીર ધારણ કરે, પુનર્ભવમાં માનો છો કે નથી માનતા? તો જૈન શાસન કહે છે કે કથનચિત માનીએ છે, કથનચિત નથી માનતા. માનીએ પણ છીએ ને નથી પણ માનતા. જ્યાં સુધી મોહ રાગ દ્વેષ જીવની પર્યાયમાં છે ત્યાં સુધી પુનર્ભવ છે, ત્યાં સુધી એક પછી એક ભવની પરિપાટી ચાલુ રહે છે તો પુનર્ભવ છે. સમજાય છે કે નહીં? ક્યાં સુધી? કે જ્યાં સુધી પર્યાયમાં મોહ રાગ દ્વેષ છે તો એના ફળમાં છે, જન્મ મરણની પરિપાટી ચાલુ છે, અને સિદ્ધ દશા પ્રાપ્ત થયા પછી પુનર્ભવ જોવામાં આવતો નથી. સીધી વાત છે ને? તો કોઈ એમ કે તમે તો બધી વસ્તુમાં આમ બંને બાજુ બોલો છો, કોઈ જગ્યાએ બંધાતા નથી. હા, બંધાતા નથી. આત્માની વાત કે નિત્ય કે અનિત્ય તોય બંધાતા નથી. ભાઈ, અમને શું કામ કહો છો? વસ્તુનું સ્વરૂપ જ એવી રીતે છે. એટલે જ પહેલા કહ્યું કે એ પોતાના અભિપ્રાય અનુસાર શાસ્ત્રનો અર્થ નહીં, પણ જીનવાણીમાં જે કહ્યું છે એ પ્રમાણે પોતાની માન્યતાને બનાવવાની છે. તો એમાં આદિનાથ ભગવાનનો જીવ, પૂર્વે આઠમા ભવની વાત કરીએ તો એ જીવ ક્યાં હતો, ક્યાં હતો એ જીવ, બરાબર છે કે નહીં? તો આપણે જે અત્યારે રહીએ છે આ જંબુ દ્વીપ કહેવાય, લોકેશન થોડું સમજીએ ને, અત્યારની ભાષામાં નથી કહેતા માય લોકેશન કે તમે શું કહો છો, બરાબર છે કે નહીં? હા, તો આદિનાથ ભગવાનના આગળના આઠમા ભાવમાં એમને એમનું લોકેશન મોકલ્યું છે કે તમારે મારે મને શોધવો હોય તો આ જગ્યા પર મારી હાજરી છે, બરાબર છે કે અહીંયા મારી હયાતી છે. એટલે તમે હયાતી ન માનો તો ખોટું, અમે તો બધા મારી હયાતી પણ છે, અને કયા સ્થાન પર હયાતી છે, ક્રમબદ્ધ પર્યાયની અંદર પર્યાય પણ નિશ્ચિત અને ક્ષેત્ર પણ નિશ્ચિત છે. સમજાય છે કે નહીં? તો જો આ જંબુ દ્વીપ, આપણો દ્વીપ જંબુ દ્વીપ છે, જંબુ દ્વીપની અંદર એક વિદેહ ક્ષેત્ર છે, એમાં પૂર્વ વિદેહ ક્ષેત્ર, પૂર્વ વિદેહ ક્ષેત્રમાં એક પુષ્કલાવતી નામનો દેશ છે. જંબુ દ્વીપમાં વિદેહ, પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામનો એક દેશ છે, જેમાં ભારત દેશ છે ને, એમ પુષ્કલાવતી નામનો એક દેશ છે. એમાં એક ઉત્પલ ખેટક નામની નગરી છે, જેમાં મુંબઈ નગરી, અમદાવાદ નગરી છે ને દેશની અંદર, એમ એ ત્યાં પુષ્કલાવતી દેશની અંદર એક ઉત્પલ ખેટક નામની નગરી છે, અને એ નગરીના રાજા વજ્રબાહુ નામના રાજા છે. રાજાનું નામ છે વજ્રબાહુ. અને એ જે વજ્રબાહુ, થોડું સમજે ને, દરેક કેરેક્ટર થોડું સમજી લેશો ને, એટલે પછી બહુ જ આખું ઘણું સ્પષ્ટ થઈ, કેમ કે આપણે ક્યાંથી ક્યાં જવાનું છે, અમદાવાદથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ, એવી રીતે આપણે આવવું પડશે, બરાબર ને? બે નગરીને બરાબર સમજવું પડશે આપણે. તો ઉત્પલ ખેટક નગરીમાં વજ્રબાહુ નામના રાજા, અને એ વજ્રબાહુ નામના રાજાના ત્યાં આપણા ચરિત્ર નાયક ઋષભદેવ ભગવાનનો જીવ સ્વર્ગલોકમાં લલિતાંગ નામના દેવનો ભવ હતો ત્યાં આયુ પૂરું થયા પછી આ વજ્રબાહુ રાજાના ત્યાં વિદેહ ક્ષેત્રમાં વજ્રબાહુ રાજાના ત્યાં ઉત્પલ ખેટક નગરીમાં એમનો અવતાર થયો, એમનો જન્મ થયો ને એમનું નામ છે વજ્રજંગ રાજા. શું નામ છે? વજ્રજંગ રાજકુમાર અવસ્થા છે તો વજ્રજંગ એમનું નામ પાડ્યું. પિતાનું નામ છે વજ્રબાહુ, પિતાનું નામ શું છે? વજ્રબાહુ. અને આ પુત્રનું નામ શું છે? વજ્રજંગ. વજ્રજંગ જે આપણા ઋષભદેવ ભગવાનનો જીવ વજ્રજંગ કુમાર. હવે જરાક બીજી વાત, હવે બીજી નગરીમાં પહોંચે છે. આટલું ક્લિયર થઈ ગયું પહેલા કે આપણા જે ચરિત્ર નાયક ઋષભદેવ ભગવાનનો જીવ આઠમા ભવે વિદેહ ક્ષેત્રમાં હતા, એ વિદેહ ક્ષેત્રની અંદર આ ઉત્પલ ખેટક નગરીમાં એમનો જન્મ થયો ને એમનું નામ શું કહ્યું આપણે? હા, વજ્રજંગ કુમાર. વજ્રજંગ. અને આવ્યા ક્યાંથી? લલિતાંગ નામના દેવ, સ્વર્ગમાં લલિતાંગ નામના દેવમાંથી આવ્યા ને એનું નામ છે વજ્રજંગ રાજકુમાર. બરાબર. હવે આપણે એ જ નગરીમાં, એ જ દેશમાં એક બીજી નગરી છે, એનું નામ છે પુંડરીકિણી નગરી. જેમ ભારત દેશમાં કહ્યું એક અમદાવાદ નગરી અને એક મુંબઈ નગરી, એવી રીતે ત્યાં પુષ્કલાવતી દેશની અંદર ઉત્પલ ખેટક નગરીની અંદર આપણા ઋષભદેવ ભગવાનનો જીવ છે વજ્રજંગ રાજકુમાર તરીકે અવતાર થયો. પુંડરીકિણી નગરીમાં શું થયું કે પુંડરીકિણી નગરીની અંદર એક વજ્રદંત નામના ચક્રવર્તી હતા. વજ્રદંત, જેની આપણે આ ચર્ચા જે એક બે સ્વાધ્યાય થાય એની અંદર આપણે એની ચર્ચા કરવાની છે ખાસ. વજ્રદંત નામના ચક્રવર્તી થયા. પેલા ત્રણ તો નામ ખેલાવી ગયા ને ત્યાં આગળ, વજ્રબાહુ, વજ્રજંગ અને અહીંયા આપણે આવી ગયા ને આ નગરીમાં, તો વજ્રદંત નામના ચક્રવર્તી થયા. બહુ મજાની કથાઓ છે અને ગુરુદેવસિંહના કારણે આપણને અંદરમાં કહે ને ચારેય અનુયોગની સુગંધ આવે છે તો બહુ મજા આવે છે આ બધા સ્વાધ્યાયની અંદર પણ. અને આપણું 24 તીર્થંકરનું પુરાણ છે ને આપણે, એને તમે વાંચશો તો આ બધી ઘણી બધી વસ્તુ એમાંથી તમને મળી પણ જશે. થોડુંક આપણે આદિ પુરાણ મોટામાંથી પણ લીધું છે, સમજો. તો ત્યાં એ પુંડરીકિણી નગરીની અંદર આ વજ્રદંત ચક્રવર્તી, એ વજ્રદંત ચક્રવર્તીને ત્યાં શ્રીમતી નામની દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયો એનું નામ, કન્યાનું નામ રાખ્યું શ્રીમતી. શું નામ? શ્રીમતી. અને શ્રીમતીનો જીવ છે ને એ પણ આગળના ભાવમાં જે ઋષભદેવ ભગવાનનો જીવ ક્યાંથી આવ્યો હતો? લલિતાંગ દેવ. તો લલિતાંગ દેવની જે દેવાંગનાઓ હોય ને એમાં આ શ્રીમતીનો જીવ પણ ત્યાં હતો, સાથે હતો એ જીવ. અને એનું નામ હતું સ્વયંપ્રભા. શું નામ હતું એનું? સ્વયંપ્રભા. બંને વચ્ચે ઘણો સ્નેહ પણ હતો, પણ છે ને દેહ પરિવર્તન થાય બધા છૂટા પડી જાય છે. ગુરુદેવસિંહના શબ્દ આવે, એક આવ્યો બોરમાંથી ને બીજો આવ્યો થોરમાંથી, સમજાય છે કે નહીં? હા, ઘરની અંદર થોડા ટાઈમ માટે બધા ભેગા થઈ ગયા અને મારો દીકરો ને મારી દીકરીને, હું નાના ને નાની ને માતા ને પિતા ને બધો મેળો કરીને, ખોટો મેળો કરીને જીવ બેસી ગયો. એમાં ખરેખર તો કાંઈ કશું છે નહીં. 38મી ગાથા, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર, વાસ્તવમાં તો છે નહીં. અજ્ઞાન દશામાં આ બધું જોવામાં આવે છે. તો સમજો જરાક કે એ શ્રીમતીનો જીવ ત્યાં એ પણ સ્વર્ગલોકમાંથી આવે છે, ચક્રવર્તીના ત્યાંનો જન્મ થાય છે. ત્યાર પછી આ જે શ્રીમતીના પિતા જે વજ્રદંત ચક્રવર્તી, એમના પિતાનું નામ યશોધર. શું નામ? યશોધર. એમને થોડાક સમયમાં મુનિ દીક્ષા અંગીકાર કરી લીધી, નિર્ગ્રંથ દીક્ષા અંગીકાર કરી લીધી અને એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. હવે જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે કે થોડાક પુણ્યના ઉદયની પણ વાત કરું ને, તમે જવાબ આપી શકો. શ્રીમતીનો જીવ ખરો ને, શ્રીમતીનો જીવ, એના પિતા કોણ? ડેસિગ્નેશનના હિસાબે પિતા કોણ? ચક્રવર્તી. અને દાદા? કેવળ જ્ઞાની. સમજાય છે કે અત્યારે કોઈને હવે પુણ્ય જોવામાં આવે છે? હા, મારે જુદું કેવું છે, સમજાય ને? કે જૈન શાસનની અંદર આ પુણ્યની પણ વાત જોઈએ તો કે આવું જગતમાં તો આવું કોઈને ખબર નહીં હોય કે ચક્રવર્તી કોને કહેવાય ને તીર્થંકર પરમાત્મા કોને કહેવાય અને એમના પરિવારના સદસ્યને આ શું છે. સમજાય છે કે નહીં? તો યશોધર મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે દેવલોકમાંથી દેવો કેવળ જ્ઞાનનો ઉત્સવ મનાવવા માટે વિમાનો લઈને આવ્યા. થોડી વિમાનની વાત કરી દઉં ને જરાક. તો અહીંયા તમારે મુંબઈમાં દિવસના કેટલા બધા વિમાનો અવર જવર કરતા, કોઈ ઉપર જોજો કરે છે? જોજો કરે છે ઉપર? અને દેવલોકનું એક વિમાન આવે તો, સ્વર્ગમાંથી કોઈ એક વિમાન લઈને આવે તો, સમજાય છે ને? ચોથા કાળની અંદર અહીંયા એવું હતું, ચોથા કાળમાં જે દેવો હતા ને ભગવાનના કલ્યાણક વખતે વિમાનો લઈને આવે, અવર જવર થતી હોય બહુ મોટું લાગે ને, અહીંયા જેમ ઉપરથી વિમાન અવર જવર કરતા તો કઈ આપણે કોણ હશે ને કોણ નહીં. પુરાણ ઉઠાવીને જુઓ, સીતાજીની થોડી વાત કરી દઉં વચ્ચે. તો સીતાજીને જયારે અગ્નિ પરીક્ષાનો પ્રસંગ હતો ને, તો અગ્નિ પરીક્ષાનો પ્રસંગ હતો એમાં શું હતું કે દેવનું ત્યાંથી નીકળવું, બોલો. અને એને વિચાર કર્યો કે આ શું થઈ રહ્યું છે, અને અવધિ જ્ઞાન જોડી લખેલો, અરે આ તો પવિત્ર સતી સીતાજીનો જીવ છે ને એના પર આવી અગ્નિ પરીક્ષા થઈ રહી છે. તો તરત જ એ પ્રમાણે વિકલ્પ આવ્યો ને ઘટના ઘટી ગઈ. સુદર્શન શેઠની જરા વાત કરીએ, સુદર્શન શેઠને ફાંસીના માછડે ચડાવ્યા હતા રાજાએ, હતા તો નિર્દોષ, પણ એ જ વખતે દેવનું ત્યાંથી નીકળવું. એટલે પહેલા હતું આ પ્રમાણે બધા દેવો, આપ જેમ અત્યારે આ બધા વિમાનો જો, એમ ચોથા કાળમાં દેવો બધા વિમાનો લઈને નીકળતા હતા એમના. હા, કોઈ પેલું ક્રેશ ના થાય ને, પેટ્રોલ ભરાવવું ના પડે એવું નહીં કાંઈ. સમજાય છે કે નહીં? દેવોના વિમાનોના પુણ્ય અલગ હોય છે ને. હા, દેવોનું પુણ્ય અલગ છે, કોઈ ચર્ચા કરી છે એ વખતે. પછી પાછું એક ખાસ સમજવું, પુણ્યની કોઈ ઝીરો ઝીરો વેલ્યુ છે, પણ આમ સમજવા મળે તને થોડો પુણ્યનો નશો ચડી ગયો હોય ને તો ખ્યાલ આવે કે પુણ્ય પણ કોને કહેવાય. સમજાય છે કે નહીં? જુઓ, સમજો કે એ બધા દેવો વિમાન લઈને આવતા હતા ઉત્સવ મનાવવા માટે. તો એકદમ શ્રીમતીએ ઉપર જોયું ને, તો બધા વિમાનો જોયા અને એકદમ પૂર્વભવનું સ્મરણ થઈ ગયું, જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ થયું, કે ખ્યાલ આવ્યો, આખું બધું બિલકુલ દેખાવા લાગ્યું કે અમે ત્યાં હતા અને હું સ્વયં પ્રભા નામની દેવી હતી અને લલિતાંગ અમારા દેવ હતા. હવે અંદરમાં લલિતાંગ નામનો દેવ ક્યાં હશે? ગે લુબ્ધતા. સમજાય છે કે નહીં? હા, થોડી સાથે એ પણ વાત જોઈએ. અને જ્યાં સુધી એ ગે લુબ્ધતા જ્યાં સુધી એ જોવા ન મળે ને, અક્ષયોપશમ જ્ઞાનની વીકનેસ છે. કેવળ જ્ઞાનમાં નથી હોતી ગે લુબ્ધતા, ક્ષયોપશમ જ્ઞાનની એવી વીકનેસ છે અંદરમાં કે ક્યાં હશે ક્યાં હશે. ને જ્યાં સુધી જોવા ન મળે ત્યાં સુધી ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું કાંઈ પણ ગમે નહીં, કે નહીં બસ મારે લલિતાંગના દર્શન. લલિતાંગનો જીવ ક્યાં હશે? લલિતાંગનો જીવ ક્યાં હશે? હમણાંની જે ઘટના કહું બીજી, અમારા ત્યાંની નાની ઉંમરમાં કોરોનામાં જ ભાઈ, નાની ઉંમરમાં કોરોનાની અંદર લગભગ મારા ખ્યાલથી 45 વર્ષની ઉંમર હશે. બધા જ બધી રીતે બધા ઉપાય જે કહેવાય ને બધું કર્યું, પણ દેહ છૂટી ગયો ભાઈનો. તેમની દીકરી મારા ખ્યાલથી 20 વર્ષની, અમે હમણાં સાથે યાત્રામાં હતા, તેની મમ્મીએ કહ્યું કે શૈલેષભાઈ, અમારી દીકરી એના પપ્પાને યાદ કરીને બહુ જ રડ રડ કરે છે, અને બીજો વધારે અભ્યાસ ખાસ નહીં, કે એની એક જ કે મને મારા પપ્પા ફરીથી જોવા મળે કે ના મળે, શું કરું તો મને મારા પપ્પા ક્યાં હશે ને શું હશે, ફરી મને હું ના મળી શકું, ફરી ના મળી શકાય. તો પછી મેં, મને બરાબર ખ્યાલ છે, પૂજ્ય બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાં છેલ્લે પ્રશ્નો છે આવા, તો બહુ સારો જવાબ આપ્યો છે કે જુઓ, એક સીધો બીજો ઉપાય કહીએ તો એ બધું પહેલા નંબરમાં ભૂલવાનો અભ્યાસ કરવો પડશે. અસ્તિત્વ કહીએ તો અંદરમાં શુદ્ધાત્માને યાદ કરવાનો, અને નાસ્તિત્વ કહીએ તો એને ભૂલવાનો અભ્યાસ કરવો પડશે. બાકી તમે જેટલું યાદ કર કર્યા કરશો તો એ વસ્તુ પોસિબલ તો છે નહીં, ગયેલી વ્યક્તિ તમને ફરી થોડી મળવાની છે. ખોટા આર્ત ધ્યાનના પરિણામ કરી નવા પાપના પોટલા બાંધવાની વાત છે. તો સીધો અને સચોટ ઉપાય એ છે કે ભૂલવાનો અભ્યાસ કરવો જોઈએ બસ, અને નથી કરતા તો પાપ બાંધો. કડક વાત તો સીધી આ છે. તો ક્ષયોપશમ જ્ઞાનની અંદર, અને રાગી પ્રાણી છે તો અંદરમાં જોવાની કે લલિતાંગનો જીવ ક્યાં હશે ક્યાં હશે ક્યાં, અમે સાથે હતા છૂટા પડી ગયા, हाँ, पूज्य गुरुदेवश्री तो एम कहे साहब भाई पंकज भाई दिलीप भाई, अब बे नहीं कहते भैया कोरोना में बिचारा बेना एक थी गया, बेना एक थी गया, हूँ एकलो पड़ी गयो समझाई से कि नहीं, दीकरी वगर नो थी गयो, दीकरा वगर नो थी गयो, पत्नी वगर नो थी गयो, पुत्र वगर नो थी गयो। पूज्य गुरुदेव श्री कहते पहला नंबर में तू नक्की करके हूँ पर्याय वगर नो छू, पहलो तू आ पाठ पाको कर के हूँ पर्याय वगर नो छू, त्रिकाट टकवा वालू तत्व से एक समय नी पर्याय से ए पण पंचास थी काय मां बतायू संयोग ने वियोग से, आ पर्याय जे से ने संयोग थयो ने बीजा समय शू थी जाय से वियोग थी जाय से, तो कहते परिणाम मात्र थी भिन्न भगवान आत्मा तू एनी सामे दृष्टि कर ने अहिया थी उपाड़ तारो एकड़ो, तू कोने रोजना रोवे से। तो स्त्रीमतीना जीव ने कोने जोवानी इच्छा थी, ललितांग जे देव हता ने कि ये जीव छे क्या अत्यारे, एनी हयाती क्या से, हसे तो खरा ने कोई जग्या ए जीव ना देह छूट्या पछी क्या गयो ए जीव। तो पिताजी चक्रवर्ती हता अने चक्रवर्ती थया ने ए समय में एमने बे समाचार मळ्या, भरत चक्रवर्ती ना जेम बे समाचार मळे एमने कि एक तो आयुध शाळा में चक्र रत्न उत्पन्न थयु से अने बीजा नंबर में यशोधर मुनिराज ले पिताश्री ने केवल ज्ञान नी प्राप्ति थई से। हवे आ बन्ने माथी मारे पहला कोने सिलेक्ट करवू, समझे कोनी पासे जवू, तो शुं सिलेक्ट कर्यु हशे, भगवान नी केवल ज्ञान भगवान ने प्रगट थयु तो एमनी पूजा करवा माटेनो भाव बनाव्यो, अने ज्यां ए वज्रदंत जे चक्रवर्ती पण थया हवे तो आयुषशाळा में चक्ररत्न उत्पन्न थयु एटले ए पण योग बनी गयो, अने ज्यां समव शरण में भगवान ना त्यां दर्शन कर्या, अने दर्शन कर्या एज वखते एमने केवल ज्ञानी ए अवधि ज्ञानी प्राप्ति थई। अवधि ज्ञानी कोने वज्रदंत चक्रवर्ती ने, वज्रदंत चक्रवर्ती ने केवली भगवान ना दर्शन कर्या ने एज वखते अवधि ज्ञानी प्राप्ति, अवधि ज्ञानी प्राप्त, अवधि ज्ञान मां जाण्यू हाँ के बोलो अंदर मां दीकरी ने हतु ने के ये ललितांग नो जीव क्या से, तो अवधि ज्ञान थी जाण्यु ने कहू के जो बेटा चिंता ना कर, मैं जीव ने शोधी काढ़ से क्या से, अने बहु नजीक छे, बहु दूर छे नहीं के क्या के जम्बू द्वीप में छे, बीजा कोई द्वीप में नहीं, अने जम्बू द्वीप नी अंदर पण पूर्व विदेह क्षेत्र में छे बीजे नहीं, अने पूर्व विदेह क्षेत्र नी अंदर अपनी जे आ नगरी से पुष्कलावती देश में छे, अने पुष्कलावती देश नी अंदर अपनी आ नगरी पुंडरीकिणी नगरी से, अने थोड़े दूर जाइए ने त्या उत्पल खेटक नगरी से ने, उत्पल खेटक नगरी नी अंदर ए, 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 त्या अने एनु नाम से वज्रजंग कुमार एनु नाम से त्या उत्पन्न थयो से, अने बहु टूंक समय में अल्प काल नी अंदर तमारा बन्ने नो मेड़ाप थवानो से, ने तारू लग्न एनी साथे थवानु से। अने सांभळ बीजी वात, आम क्षेत्र थी तो नजीक से पण आपणा संबंधी पण थाय, ए वज्रजंग जे से ने, ए वज्रजंग जे से मारो भाणियो थाय, ख्याल आवे से कि नहीं, आ वज्र चक्रवर्ती, वज्रंजक चक्रवर्ती श्रीमती ने पोतानी दीकरी ने कह्यु के सांभळ ए तो मारो भाणो से, डाबा हाथ नो खेल से, ना शू माने जगत माने कारे हूँ समझावी दईश मनावी दईश, समझाई से कि नहीं, हाँ मारो भाणो थाय से, अपनी बेन तो एनी जोड़े एनी माता से मारी बेन से, अने थोड़ा समय में आपणो मळवानु थई जशे, बस थोड़ो काळ गयो, अने आ बाजु वज्रबाहु जे से अने आ वज्रजंग कुमार के चलो बहु दिवस थई गया आपणे जरा मळी आवीए त्यां आगाड़ी, हाँ पुंडरीकिणी नगरी नी अंदर जई आवीए जरा बधाने मळी आवीए, तो पोताने दीकरीने लईने जाय से श्रीमतीना त्यां, समझे साड़ो बनेवी त्यां बधा नथी लागता बधा गेट टुगेधर के शुं कहो तमे के बहु टाइम थयो जरा मळी लईए भेगा थई जईए त्यां आगाड़ी, पोतानी दीकरीने लईने त्यां जाय चक्रवर्तीना त्यां शाळाना त्यां बधुं मळवा करवानुं थई गयुं। पछी पूछे छे चक्रवर्ती के तमे अहीं आव्या छो तो अहींथी तमारे गिफ्ट में जे कई जोईए बधुं नथी आवतुं के भाई हाँ आव्या छो तो शुं तमने आपूं, अमारे चक्रवर्ती ने छ खंडनो दरबार छे बधुं जे कई के जो वात एवी छे हे चक्रेश बीजू बधुं तो ठीक छे पण मारा दीकरा माटे આ તમારી દીકરી શ્રીમતી અમારે એની સાથે અમારે અમારા ઘરે આવે અમારી ભાવના એ સહે. તો વજ્રદંત ચક્રવર્તીએ કહ્યું કે આનાથી બીજી શું સારી વાત હોઈ શકે, આ તો બહુ સારી વાત છે ને, આ તો બિલકુલ. અને બંનેનો આગળના ભાવથી આ પ્રમાણે બંનેનો એકબીજા વચ્ચે સ્નેહ પણ છે અને નક્કી થઈ ગયું બંનેનું, અને નક્કી થઈ ગયું ને ત્યાં મેરેજ વગેરે લગ્ન વગેરે થઈ ગયા અને પછી ત્યાં ભગવાનના દર્શન પૂજન વગેરે કરી અને પછી એ વજ્રજંગ અને શ્રીમતી જે છે બંને પાછા ઉત્પલ ખેટક નગરીમાં આવી ગયા, શાસ્ત્રીમાં આવી ગયા. સમજાય છે, શ્રીમતી કોનાથી આવી ગયા, શાસ્ત્રીમાં, ઉત્પલ ખેટક નગરીમાં આવી ગયા. થોડોક ટાઈમ ત્યાં રહ્યા, થોડોક ટાઈમ એટલે એ હિસાબે તો અત્યારના હિસાબે ઘણો ટાઈમ કહેવાય. અને એમાં ક્રમક્રમથી 49 શું કહો છો તમે એની અંદર જોડિયા ટ્વિન્સ પહેલા વખતે જોડિયાનો જન્મ થયો, પછી બીજી વખતે બે જોડિયાને જન્મ આપ્યો, ત્રીજી વખતે જોડિયા, પછી જોડિયા, સમજાય. એવા 49 વખત, હા 49 પેલા જુગલિયા નહીં હો, પેલા ભોગભૂમિ વાળા જુગલિયા નહીં, પણ ટ્વિન્સને જન્મ આપ્યો, જોડિયાને ટ્વિન્સને જન્મ આપ્યો. એવા 49 ટ્વિન્સને આ શ્રીમતીએ જન્મ આપ્યો, એટલે 98 દીકરા થયા ને 98 દીકરાને જન્મ આપ્યો, બરાબર. એમને જન્મ આપ્યા પછી થોડોક સમય થયો અને આ વજ્રજંગના પિતા જે વજ્રબાહુ એમને અંદરમાંથી એકદમ સંસારનો વૈરાગ ભાવ થઈ ગયો કે નહીં, હવે તો મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે, મનુષ્ય પ્રિયનું શું ઠેકાણું. અને જે વજ્રજંગ કુમારને રાજકુમાર હતા ને એમને રાજ પદવી સોંપી દીધી કે તમે રાજકાજ સંભાળો, હું તો નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીને મુક્તિરૂપી લક્ષ્મીને વરવા માટે જાઉં છું. સાંભળવા જેવી વાત છે કે ઘટનાઓ પ્રથમ આપણને આંદોલિત કરી દે એકદમ, ગજબની વાત એ છે સમીરભાઈ કે એ વખતે એ વજ્રબાહુ રાજાએ મુનિ દીક્ષા અંગીકાર કરીને એ વખતે પેલા 49 ટ્વિન્સ હતા ને 98 દીકરાઓ પૌત્ર ગ્રાન્ડસન કે શું કહેવાય, ગ્રાન્ડસન કહેવાય ને, હા તો એ પૌત્ર જે હતા ને એ 98 જે પૌત્ર હતા એમને પણ દાદાની સાથે નિર્ગ્રંથ મુનિ દીક્ષા લેવાનો ભાવ બનાવ્યો કે ભાઈ અમારે પણ મુનિ દીક્ષા અંગીકાર કરવી છે. 98 સમજાય છે કે નહીં, દાદાની સાથે જે માર્ગે દાદા એ માર્ગે જ અમે. અને ગજબની વાત છે જો પરિણામોની વિચિત્રતા પણ, ભાઈ પંકજભાઈ પરિણામોને વજ્રજંગ અને શ્રીમતીને કઈ નથી થતું, વજ્રજંગ અને શ્રીમતીને હવે આ આ છોકરાઓ જે છે ને એ કહે છે કે નહીં આ સંસાર અસાર છે, સમજાય છે કે નહીં. અને આ વજ્રજંગ અને શ્રીમતી કહે છે કે જોઈએ છે હજુ, સમજાય, જોઈએ એક ભાવ સમજાય, હજુ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી, હજુ વાર છે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની, તો હજુ હજુ અંદરમાં ભોગોનો રસ છે, ગજબ વાત છે આ. હા એટલે તો વાત છે કે ભાઈ આમાં આ તો આ ગુરુદેવના શબ્દોમાં આ તો એવી કોલેજ છે 8 વર્ષનું બાળક હોય ને, ગજબ વાત છે આ. હમણાં જ અમારે ત્યાં ચૈતન્યદામાં બાળકોની શિબિર હતી ને, મને તો એમ થાય કે ત્યાં મળીને છોકરાઓ જે વાત કરે આ સાંભળવાથી શું થાય, સાંભળવા છોકરાઓ નાના નાના છોકરાઓ ચર્ચા કરે ને, હા તો કહે છે કે ખરેખર તું તો ભવ્ય લાગે છે, હો છોકરાઓ વાત કરી, દિલીપભાઈ તું તો ભવ્ય લાગે છે. કે કેમ, કે તું તો ઘરે પણ વાંચે છે પૂજામાં ને આ તે બધું શિબિરોમાં જાય છે, તું તો ખરેખર ખૂબ જ ભવ્ય છે. પાછો બીજો પેલો ભાઈ મને તો એવું લાગે છે તને તો ચોક્કસ આ ભાવમાં સમ્યક દર્શન થઈ જ જશે. વિચાર તો કરો, હું સાંભળીએ ને કે મને એવું લાગે છે તને, આપણા છોકરાઓ ભાઈ સમજાય છે એને ચર્ચા કરે કે તને તો આ ભાવમાં સમ્યક દર્શન થઈ જશે મને એવું લાગે, ત્યારે મને એમ થાય કે આ આ આ ગુરુદેવશ્રીની દેશના જુઓ તો ખરા કેવું કામ કરે, આવડાવડા છોકરાઓ શિબિરમાં સમ્યક, એટલું તો છોકરાઓને ક્લિક થાય છે ને અંદરમાં કે આ સમ્યક દર્શન કોઈ અદભુત વસ્તુ છે, પ્રાપ્ત કરવા જેવું છે, ભલે એને બહુ વધારે ખબર ન પડતી હોય પણ સમ્યક દર્શન એ કોઈ બહુ મોટી ઉપલબ્ધિ છે અને આત્માના આશરે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને એકબીજાની સાથે ચર્ચા, તને સમ્યક દર્શન થઈ, તું કરોડપતિ અબજોપતિ થઈ જઈશ એવું નહીં, તું સ્વર્ગમાં દેવ બનીશ એવું નહીં, હા તું આવી જતા વ્યાયામ કરતો તારી હેલ્થ સારી રહેશે એમ નહીં, તું સમ્યક દર્શન પ્રાપ્ત કરીશ આ ભાવમાં. વિચાર કરો. બીજી પણ એક સાથે વાત કરું જરાક, ત્યાં ચૈતન્યમાં છોકરાઓને ઇન્ટરવ્યુ લેવાય ને ભણવા માટે, ભણવા માટે ઇન્ટરવ્યુ છોકરાઓને લેવાય તો હમણાં 10 વર્ષમાં જે છોકરાઓ બધા ભણીને ગયા ને એમને એક સાથે બધાને બોલાવ્યા હતા અને તમે અત્યારે શું કરો છો કેવું, તો એક છોકરાએ બહુ સરસ વાત કરી. એને એમ કહ્યું કે જ્યારે હું પહેલી વાર અહીંયા ભણવા માટે આવ્યો ને ઇન્ટરવ્યુ મારું લેવાયો ને એ વખતે પહેલા મને બધું કહ્યું હતું તમારે આટલું આટલું બધું તમારે વાંચીને આવવાનું આ તે, એમાં જ્યારે મેં પહેલી વાર એમ સાંભળ્યું આત્માનું સાંભળ્યું ને, બહુ સાંભળવા જેવી વાત છે કે આત્માનું સાંભળ્યું કે મારે આત્માનું ભણવાનું છે ત્યાં, શેનું? આત્માનું. તો કે હું તો અત્યાર સુધી એમ જ સમજો આત્મા એટલે પેલી ભટકતી આત્માઓ લોકમાં કહેવાય છે ને, ભટકતી આત્મા. હા, ભટકતી આત્મા એટલે નથી કહેતા લોકમાં કે ભાઈ એનો આત્મા ક્યાંક ભટકે છે જગતમાં કહેવાય. જો એવી જગ્યાના એવી જગ્યાએ ખૂણે ખાંચરા દેશમાં રહેતા હોય કે કાંઈ આ ફેમિલીમાં વાત જ ના ચાલતી હોય, અને એ છોકરા કે હું જ્યારે અહીં આવ્યો ત્યારે એમ જ ભાઈ આ પાછું આ ભટકતી આત્મા વિશે મારે ભણવાનું, અને જ્યારે અહીં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અરે આ આત્મા તો ભટકતી નહીં પણ વર્તમાનમાં હું ભગવાન છું અને ભગવાનને ભૂલ્યો છું માટે ભટકું છું. ભટકતી આત્મા તો ખરી પણ લોકમાં કહે છે એવી ભટકતી નહીં, આ મિથ્યા દર્શનના કારણે આત્મા ભટકે છે અને વાસ્તવમાં તો હું ભગવાન આત્મા છું. આ બધી વાતો સાંભળીને ખરેખર હું કે 3 વર્ષ 1000 દિવસ અહીંયા રોકાયો ને તો મને આખી વસ્તુ મારું વિઝન આખું બદલાયું કે જૈન શાસન કોઈ ગજબનું શાસન છે. એટલે મેં પહેલા જ કહ્યું કે આપણે પ્રથમાનુયોગની સાથે આ દ્રવ્યાનુયોગ કર્ણાનુયોગ ચરણાનુયોગ બધું જોડીને વાત કરીશું. કેમ? કેમ કે આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા બધી વસ્તુ મળેલી છે. જેમ આત્માના અનંત ગુણોનો એક સાથે રસ આવે ને, અનુભવ થતા આત્માના બધા ગુણોનો રસ આવે, એમ સભાની અંદર સ્વાધ્યાયની અંદર બધા અનુયોગના રસવાળી વાત પણ કરવાની ગુરુદેવ શ્રી આપણને કળા બતાવી છે. તો એ બધાને વૈરાગ થઈ ગયો, પણ અહીંયા જોવામાં આવે તો વજ્રજંગને શ્રીમતી કહે છે કે જોઈએ છે આપણે, એવા પરિણામ ન થયા. અને નાના નાનાને કહ્યું ને 8-8 વર્ષના બાળકો અંદરમાં સમ્યક તો પ્રાપ્ત કરીને અંતર્મૂળમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પધારે. જો આપણા ત્યાં જેમાં અત્યારે તો સમજે ને ઘણા પ્રસંગો હોય તો નાના છોકરા હોય બેઠા 8-12 વર્ષના પણ બેઠેલા હોય, કોલેજમાં ભણવા વાળા પણ બેઠેલા હોય, મોટા સિનિયર સિટીઝન પણ બેઠેલા હોય. જગતમાં એવી કોઈ સ્કૂલ છે કે જ્યાં બધા જે સ્કૂલની અંદર 8, આપણે સામે સ્કૂલ જ છે ને મારા ખ્યાલથી આજુબાજુ કશી સ્કૂલ છે ને, હા, તો એવી સ્કૂલમાં 8 વર્ષનું બાળક પણ ભણતું હોય, 18 વર્ષનું પણ એ જ ક્લાસમાં, હો ભાઈ, એ જ ક્લાસમાં 8 વર્ષના બાળકને પણ એડમિશન મળે, એ જ ક્લાસમાં 18 વર્ષના મળે 48 વર્ષવાળાને 80 વર્ષવાળા, એ જ ક્લાસની અંદર એડમિશન જાઓ લેવા માટે. જાઓ દુનિયાની કોઈ યુનિવર્સિટી કોલેજ સ્કૂલમાં જાઓ કે નહીં ભાઈ 8 વર્ષ 6 વર્ષ પછી એડમિશન મળે, પછી ના મળે, પછી આનાથી વધારે આમ નહીં. જ્યારે આ આ ગુરુદેવસિંહના શબ્દોમાં કેવળ જ્ઞાનની કોલેજ છે, આ આ કેવળ જ્ઞાનની કોલેજ છે. આ ભગવાનના સમવશરણની અંદર અરે એથી વધારે વાત કરી કે તિર્યંચોને ભણવા મળે આ સ્કૂલમાં કે નહીં 8 વર્ષની, કે ભાઈ મારે આ આ તિર્યંચ છે આને મારે એડમિશન લેવડાવવું છે. અરે તમે ચેકઅપ કરી આવો કે અહીંયા અહીંયા તિર્યંચોને થોડું એડમિશન મળે. જયારે આપણા ભગવાનની કોલેજ કેવી છે, આ સમવશરણની અંદર જે 12 પ્રકારની સભા ભરાય છે એની અંદર તિર્યંચો પણ ભણવા માટે આવે છે, 8 વર્ષનું બાળક પણ આવે, 80 વર્ષના પણ આવે, સ્ત્રીઓ પણ આવે, દેવો પણ આવે. વિચાર તો કરો આ કોલેજ કેવી છે. આ અહીંયા આપણી કોલેજની અંદર કે દેવનું પણ એડમિશન, તિર્યંચનું પણ એડમિશન, 8 વર્ષ, એ બધું તમે ક્યાંથી આ બધું શોધી લાવ્યા છો? અરે કે તમને ખબર જ નથી, અમારી કોલેજ અલગ છે ભાઈ. હા હા, તો સમજો જરાક કે આ બાજુ તો ઉત્પલ ખેટક નગરીની અંદર તો આ સ્થિતિ થઈ ગઈ ને, ઘરની અંદર રહ્યા કોણ માત્ર? હવે 2 વજ્રજંગ અને શ્રીમતી, બાકી તો બધા આગળ મોક્ષ માર્ગે લાગી ગયા, આ 2 રહી ગયા. હવે આપણે પાછા પહોંચીએ છીએ ત્યાં ત્યાં ગાડી, હા, વજ્રદંત ચક્રવર્તી પાસે પહોંચીએ છીએ. શ્રીમતીનો જીવ તો અહીંયા આવી ગયો. વજ્રદંત ચક્રવર્તીની સ્થિતિ શું છે જરા વિચાર કરીએ. વજ્રદંત ચક્રવર્તી, ચક્રવર્તીનો વૈભવ તો આપણને ખ્યાલ છે, 96,000 રાણીઓ બરાબર, 1,000 તો એમને પુત્ર હતા, 1,000 પુત્ર, 96,000 રાણી, 32,000 મુકુટબદ્ધ રાજાઓ હોય છે. 32,000 32ની પાછળ 3 0 લાગે, 32,000 મુકુટબદ્ધ રાજા, 96,000 રાણી અને 1,000 પુત્ર હતા બરાબર. એક વખતે શું થયું કે જે માળી હતો ને, માળી માળીએ ચક્રવર્તીને આવી સભા ભરાયેલી હતી અને ચક્રવર્તીને આવીને ગુલાબ આપ્યું, ગુલાબની ફૂલને ડાળીને, એકદમ ચક્રવર્તી આમ જોયું અને અંદરમાં એક ભમરો હતો, ભમરો, અને એ સુગંધ લેવામાં ને અંદરમાં એની જે અંદર કે ને એ રસ એની ઇન્દ્રિયના વિષયની લોલુપતામાં ને સુગંધમાં ને સુગંધમાં રસ ચૂસવામાં ને ચૂસવામાં રાત પડી ગઈ ને અંદરમાં દેહ છૂટી ગયો. કમળમાં તો એ કમળની અંદર જે ભમરો જે હતો ને બસ મરેલો જોયો અને ચક્રવર્તીને અંદરમાં એકદમ એમ થયું કે બસ અરે આ એકમાત્ર જ્ઞાનેન્દ્રિયના વિષયની અંદર જીવની આ સ્થિતિ છે તો હું તો આખી જિંદગી આ બહારના એક એક પાંચ ઇન્દ્રિયના વિષયની અંદર મારા જીવન પૂરા કર્યા છે. અને આપણે થોડું આની સાથે જોડીને વાત કરીએ કે બે ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી અને શુભમ ચક્રવર્તી તો ગયા ને નરકમાં, ગયા કે ના ગયા? તો કે જે ચક્રવર્તી જો ભોગ ભોગવવામાં ને ભોગવવામાં જીવન પૂરા કરે તેની એવી દુર્દશા થાય છે ને મને આ મનુષ્ય ભાવ મળ્યો છે અને ચક્રવર્તીનું પુણ્ય સમ્યક દ્રષ્ટિને બંધાય છે, મિથ્યા દ્રષ્ટિને એવા ચક્રવર્તીના પુણ્ય પણ નથી બંધાતા, માટે કોઈ પણ રીતે મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ, હવે મારે આ રોકાવાનો સમય છે નહીં. અને આ જ્યારે એમની ભાવના બને છે તો એમના સૌથી મોટા પુત્રને બોલાવે છે, અમિત તેજને બોલાવે છે અને કહે છે કે કામ કરો, આ બધું રાજકાજનું બધું કામકાજ છે ને એ બધું તમે સંભાળો હવે, અને હું તો નિર્ગ્રંથ મુનિદીક્ષા ધારણ કરીને મુક્તિરૂપી લક્ષ્મીને વરવા માટે જાઉં છું, તમે આ રાજલક્ષ્મી તમે સંભાળો. અમિત તેજ ના પાડે છે કે ભાઈ મારું કામ નહીં આ બધું, તમારે મુક્તિરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવી છે ને તમારે મને અહીંયા રાખવો છે, હું આ બધું કામ મારું નહીં. બીજાને સમજાવ્યું, ત્રીજાને, હજાર પુત્રમાંથી એક પણ પુત્ર રાજગાદીએ બેસવા તૈયાર થતા નથી, ના પાડે છે કે તમે તો આને ભાર જાણીને છોડીને જાઓ છો, ભાર જાણીને છોડીને જાઓ છો, તમે તો આને એઠવાડ જાણીને છોડીને જાઓ છો અને તમે અમને આ સંભાળવાનું કહો છો, આ વાત ન્યાય સંગત નથી, માટે તમે જે રસ્તો પસંદ કર્યો છે અમે પણ સમજો બિલકુલ અમે તમારી પાછળ તમારા જ રસ્તે ચાલવા વાળા છીએ, કેમ કે આખરે અમે દીકરા તો તમારા છીએ, પિતા જલક જ્યો પુત્ર મેં દીકતી, અમે તમારા દીકરા છે, અમે તમારા માર્ગે ચાલીશું. વજ્રદંત ચક્રવર્તી એ બધા દીકરાઓને બહુ જ અલગ 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 રીતે સમજાવે છે કે આ નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરવી એ નાના છોકરાના ખેલ નથી, એક કામ કરો સમ્યક તો પૂર્વક અણુવ્રત ધારણ કરીને ઘરમાં રહો ને, જે કરવું એ ઘરમાં રહીને કરો, બાકી આ મુનિ દીક્ષા ધારણ કર્યા પછી બહારમાં પરિષ ઉપસર્ગ વગેરેની શું શું સ્થિતિ હોય છે તમને ખબર છે? તો બધા દીકરા જવાબ છે કે અમને બધી ખબર છે. અને પછી એક એક મહિનાની સિચ્યુએશન બતાવે છે પિતાજી વજ્રદંત. બીજી એમ લાગે કે એક એની અંદર એવો ભાવ પણ છોકરાઓની પરીક્ષા જાણે લેતા હોય કે જો વિચાર કરજો, હું અષાઢ મહિનામાં આવું થાય કઈ વાંધો નહીં, શ્રાવણ મહિનામાં આવું થાય સમજાય, ભાદરવામાં આવું થશે, આસો મહિનામાં આવું થાય, કારતકમાં આવું થાય, માક્ષરમાં આવું થાય, પોષમાં આવું, દસ મહિના સુધી અલગ 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 રીતે સમજાવે છે કે એક કામ કરો તમે આ સંભાળો, હજુ વાર છે, પછી શાંતિથી કરજો, મુનિ દીક્ષા ધારણ કરીને અત્યારે તમે આ બધું કરો. 10 મહિના સુધી અલગ અલગ બધી રીતે સમજાવે છે પણ એક પણ દીકરો ટસના મસ્ત હતા નથી. છેલ્લે સ્થિતિ એ આવે છે કે દીકરાનો જે દીકરો જે છે, દીકરાનો દીકરો 6 મહિનાનું બાળક છે, એને બસ રાજ તિલક કરીને કહે, એને બિચારાને ખબર નથી પડતી ને તો એ ના પાડત, ખ્યાલ આવે ને, 6 મહિનાનું છોકરું છે ને તો એને કે ભાઈ બેટા તું સંભાળ હવે અમે જઈએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? અને એનું નામ છે, આપણે જે થોડું વાંચવું છે ને, વજ્રદંત ચક્રવર્તીના 12 માસા. વજ્રદંત ચક્રવર્તી આપણે આ ભરત ક્ષેત્ર નથી, ભરત ક્ષેત્રના 12 ચક્રવર્તીના નામ બોલીએ છીએ એમાં વજ્રદંત નું નામ નહીં આવે. વજ્રદંત આ જે ચક્રવર્તી છે વિદેહ ક્ષેત્રના ચક્રવર્તી છે વજ્રદંત ચક્ર, એમના 12 માસા, 12 પ્રકારના માસમાં શું શું સિચ્યુએશન. અને એક લગભગ 150 વર્ષ પહેલા એક કવિ થયા નયન સુખદાસજી નામના, બહુ જ એ પ્રકારના થઈ ગયા. અને જૈન ધર્મના સંબંધમાં એમને ઘણું એમનું બધું લેખન પણ લખ્યું, રાજુલ મતીના પણ 12 માસા લખ્યા, એ પ્રમાણે ઘણી એ પ્રમાણે એમને સેવા પણ કરી. તો એ સંબંધમાં આપણે થોડી ચર્ચા કરવી છે. સ્ક્રીન પર આવશે એક એક છંદ, આપણે સાથે બોલીશું પણ ખરા. અને દરેક મહિના વખતે પિતાજી શું બોલે છે ખાસ એ સમજવાનું છે. અને છોકરાઓ સામે જે જવાબ આપે છે, પિતાજી ડરાવે છે તો સામે છોકરાઓ જે જવાબ આપે છે કે તમે જે વાત કરો છો ને હવે અમારો જવાબ તમે સાંભળો, બહુ સરસ વાત છે એકદમ. એને આપણે જરાક જોઈએ છીએ અહીંયાથી. વજ્રદંત ચક્રીશ કી કથા સુનો મન લાય, દોહા કરીને સ્ક્રીન પર આવે એટલે મને કહેજો. બે એક પેજ આગળ વધીને જઈશું. વજ્ર દોહા લખેલું છે, વજ્રદંત ચક્રીશ કી આવી ગયું, સવૈયાની ઉપર છે વજ્રદંત ચક્રીશ કી. ઓકે, શરૂ કરીએ આપણે બરાબર. જો વજ્રદંત ચક્રીશ કી કથા સુનો મન લાય, કર્મ કાટ શિવ પુર ગયે બારહ ભાવન ભાય. 12 માસા એની સામે 12 પ્રકારની ભાવના ભાવીને આ મોહ રાગ દ્વેષ રૂપી દ્રવ્ય ભાવઘાતી કર્મનો ક્ષય કરીને મોક્ષે પધાર્યા. અર્થ લખે, હે ભવ્યો, જો 12 ભાવનાઓ કો ભાકર, અને ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ ને બહુ સરસ વાત આવે છે કે 12 ભાવનામાં ખરેખર તો આત્મભાવના છે. શું કહ્યું? 12 ભાવનામાં ભાવના કોની ભાવવાની છે? આત્મભાવના. આત્મભાવનામાં 12 ભાવના સમાયેલી છે. શું કહ્યું? સમજાય છે ને? પેલી કઈ ભાવના છે? અનિત્ય ભાવના. તો અનિત્ય ભાવનામાં ભગવાન આત્મા કેવો છે? અનિત્ય કે નિત્ય? નિત્ય. તો આ 12 અનિત્ય ભાવનામાં પણ આ આત્મા નિત્ય છે એની ભાવના છે. સમજે? અશરણ ભાવનામાં ભગવાન આત્મા શરણભૂત છે. તો 12 ભાવનામાં આત્માની ભાવના છે એમ. હે ભવ્યો, જો 12 ભાવનાઓ કો ભાકર, અપને કર્મો કો કાટ કર, મોક્ષ ગયે ઉન વજ્રદંત ચક્રવર્તી કી કથા તું મન લગા કરકે સુનો. તાહી સુનો ભવી મંથિર આન, જો ચાહો અપનો કલ્યાણ. શું કહેજો? ઉપર જવા દઈશ. હા, આવી ગયો ને. જો બેઠે વજ્રદંત આય, આપની સભા લગાય, તાકે પાસ બેઠે રાય, 32,000 હે. જેટલું વાત દેખાતો સાથે બોલજો પણ ખરા, ફરી વાંચું છું. બેઠે વજ્રદંત આય, આપની સભા લગાય, તાકે પાસ બેઠે રાય, 32,000 હે. ઇન્દ્ર કેસે ભોગ સાર, રાની 96,000, પુત્ર 1,000 મહાન ગુણાગાર હે. જાકે પુણ્ય પ્રચંડ સે, નય હે બલવંત શત્રુ, હાથ જોડ માન છોડ, સેવે દરબાર હે. એસો કાલ પાય માલી, લાયો એક ડાલી તામે, દેખો અલી અંબુજ, મરણ ભયકાર હે. આટલે સુધી ખ્યાલ આવે? જો એનો થોડો થોડો જોઈએ. બેઠે વજ્રદંત આય, અપની સભા લગાય, ચક્રવર્તી પોતાની સભામાં દરબારમાં બેઠા છે. તાકે પાસ બેઠે રાય, 32,000 હે. 32,000 કોણ? નોકર નહીં, નો સર્વન્ટ, 32,000 રાજા. સમજાય છે કે નહીં? તાકે પાસ બેઠે રાય, 32,000. હવે આવી જાતિનો પુણ્યનો ઉદય હોય, નીચે લખીજો, ઇન્દ્ર કેસે ભોગ, એમના ભોગ પણ કેવા? ઇન્દ્રો જેવા જેમના ભોગ છે. ઇન્દ્રો કેસે ભોગ સાર, રાની 96,000. કેટલી રાણીઓ? 96,000 રાણીઓ. અને આપણે ઘણી વાર આ 96,000 રાણીઓમાં કમ્પ્લેન વગરની રાણીઓ, કમર દુખે છે ને મણકા દુખે છે ને ઘૂંટણ દુખે છે ને આંખ દુખે છે ને નેકમાં દુખે છે ને સમજાય છે કે નહીં, થોડી હાર્ટની તકલીફ લાગે છે, એવી જાતિનું હીન પુણ્ય નથી. સમજાય છે કે નહીં? આ 96 રાણીઓ આવા પ્રકારની. અને મારે કહ્યું છે આવું બધું પુણ્યનો ઉદય હોય તો એ ત્યાંથી નીકળી અને સ્વભાવની સમીપ જવું ને. અને પૂજ્ય સોગાની સાહેબને એક બોલ આવે છે, ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ, અંદરમાં જે પોતે બળવાન વસ્તુ છે એનું બળ આવવું જોઈએ, નહીં તો જીવ ઢીલો પડી જાય. એક ભજનમાં આવે છે, બહુ સરસ લાઈન આવે છે, બહુ સરસ લાઈન છે. ભટક ભટક ભવ કી ગલિયો મેં દુખ હી દુખ મેને પાયા, પાકર કે કુછ બાહ્ય વસ્તુએ નિકટ નહીં તેરે આયા. શું લાઈન કહી બીજી? પાકર કે કુછ બાહ્ય વસ્તુએ, સમજાય ને, બહારમાં થોડી અનુકૂળ સામગ્રી આ તે, કે આજે તો આજે થોડુંક જરાક મૂડ આજે બહાર ફરવા જવાનું, શનિ રવિ છે ને એટલે આજે પ્રવચનમાં નહીં આવે, આજે સ્વાધ્યાયમાં નહીં આવે, સમજે ને. પાકર કે કુછ બાહ્ય વસ્તુએ, આજે તો ઘેરે બહુ મહેમાન આવ્યા હશે, ગેસ્ટ આવ્યા હશે, એટલે આજે સીધો કાપશેમાં કટ ઓફ છે માં સ્વાધ્યાયની અંદર, સમજાય છે કે નહીં. આજે તો બીજો પ્રોગ્રામ બની ગયો છે, આજે આમ છે, આજે આમ છે. પાકર કે કુછ બાહ્ય વસ્તુએ નિકટ નહીં તેરે આયા, સમજાય છે કે નહીં? એટલે મારે તો એ બતાવવું છે કે એની સામે ચક્રવર્તીનું પુણ્ય કેવું, 32,000 મુકુટબદ્ધ રાજા, 96 કરોડ પાયદર, આ પ્રમાણે 96,000 રાણીઓ અને 6 ખંડના અધિપતિ, એક આર્યખંડ, 5 મલેજખંડ, અત્યારની ભાષામાં કહીએ તો 1 રિસોર્ટ નહીં, આખા 6 ખંડના બધા રિસોર્ટ એમના નામે હોય, સમજાય છે? કઈ ભાષામાં સમજાવું, બધા રિસોર્ટ એમના નામે છે, 6 ખંડમાં, 1 આર્યખંડ ને 5. હવે એક વખતે અમેરિકા જઈને આવ્યો અને 6-12 મહિના રોકા, અમે યુએસ જઈએ આવ્યા, યુકે જઈએ આવ્યા, હોલેન્ડ જઈએ અને પોલેન્ડ જઈએ આવ્યા. આત્મામાં જઈ આવ્યો તું, બોલને એક લીટીનો જવાબ આપને. અહીંયા જઈને, અહીંયા જઈને 3 મહિના અમે ત્યાં રોકાય અને પછી આવીને, અરે ખરેખર ત્યાં તો જોયું હોય તો અહીંયા તો કશું નથી, ત્યાં તો કઈ આમ છે ને. હવે શું બધી કમ્પેરિઝન કરે છે તું, સમજાય છે કે નહીં? હા, ગુરુદેવસિંહનું તત્વ એવું છે ને કે બધાનો રસ ફીકો પડી જાય, પાડવો જોઈએ એમ છે, ફીકો રસ પડવો જોઈએ ને પડી જાય, પડો જેમ બીમારી થઈ જાય, સમજાય છે ને. હા, ચા કોફી બહુ જ ભાવતા હોય, ખમણ ઢોકળા બહુ જ ભાવતા હોય, બીમાર પેટમાં ભયંકર તકલીફ થઈ, ડોક્ટરે ના પાડી છે, હવે એને ખાવાનું ગમે છે પણ પેલું સમજાય છે ને, અંદરમાં હોજરી કામ નથી કરતી, હાલત ખરાબ છે એટલે નથી ખાતો. જ્યારે આ તત્વાભ્યાસ એવો છે કે અંદરમાં એનું બળ છે ને, સામેતી હોય ને કે નહીં ભાઈ હું આ નથી લેતો, હું અંદરમાં એનું સેવન નહીં હોવાનું દુઃખ નથી. બધાને અંદરમાં અભ્યાસ છે, એટલે હું એક મારી ઓફિસની ઘટના કહું તમને, કે બધા સ્ટાફમાં બેઠેલા હોય ને, મીટિંગ ચાલતી હોય 20-25 નો મારો સ્ટાફ, અને પછી મીટિંગ હોય તો આઈસ્ક્રીમ મંગાવે, આઈસ્ક્રીમ ખાતો પછી મને પૂછે કે શાહ સાહેબ તમને મોઢામાં પાણી ના છૂટે, આઈસ્ક્રીમ બધા ખાતા હોઈએ તો પાણી ના છૂટે મોઢામાંથી. ત્યારે આપણને એમ થાય કે પાણી છૂટવાની વાત તો દૂર રહો, અમને તો ઉપરથી તમારા ઉપર દયાનો ભાવ આવે છે, દયાનો ભાવ આવે છે ને. હા, ખાવાનો પ્રશ્ન જ નથી રહેતો કે ભાઈ આ કેવી રીતે બને ને શું બને, અહીંયા તો બસ હવે આ છે ને, આ બધું શુદ્ધ, આટલી બધી સામગ્રી પડી છે ને શુદ્ધ સાત્વિક. હવે જો અભ્યાસથી જીવને જોડે તું રૂચતા જગતની રુચિ આડ, આ બધા જવાબ મળતા જાય છે જીવને અંદરમાં. એટલે કોઈ પરાધીનતાથી છોડવું પડે એવું નથી કહેતો મારો કહેવાનો ભાવ, અંદરમાં આ વાત ગમે છે એટલે ઓટોમેટિક બધો બહારનો રસ ફીકો પડી જાય છે. હમણાં જ પૂજ્ય બહેનશ્રીના બહુ જ સરસ વાત આવી, એક બહુ સરસ વાત આવી, બે સિચ્યુએશન બતાવી. હા, 11 દશાની અંદર રસ પાતળો પડી જાય, હતું ને, 11 દશાની અંદર કશાય મંદ પડી જાય, રસ પાતળો પડી જાય, સમ્યક દર્શન થાય તો રસ તૂટી જાય છે. બે ભેદ હતા, સમ્યક દર્શન થતા તો 5 ઇન્દ્રિયના વિષયના ભોગનો રસ તૂટી જાય છે. કેમ કે અંદરમાં આત્માના આનંદનો રસ આવ્યો છે, સંચેતન આનંદનો રસ આવ્યો છે, પણ અજ્ઞાન દશામાં પૂર્વ ભૂમિકામાં પણ આત્માથી પાત્ર જીવને જેની ભાવના પ્રબળશે એને અંદરમાં રસ અપેક્ષિત તૂટતો જોવામાં આવે છે, એ સ્થિતિ છે. બરાબર, તમે સમજો જરાક. હવે એની સામે એ બધા ચક્રવર્તીને તો શું ભોગોમાં કચાશ છે, પણ એ કહે છે કે અંદરમાં ભેદ વિજ્ઞાની ભગવાન આત્મા છે ને, એ ચક્રવર્તી જાણે છે છ ખંડ એ અમારા ખંડ નહીં, અખંડ એવા ભગવાન આત્માની અમે સાધના કરીએ છીએ. સોગાનીજી સાહેબનો બોલ, હા, આ છ ખંડ એટલે પાંચ ઇન્દ્રિયને મન, ખંડ ખંડ વિષયોમાં વ્યાપાર, એ અમારો વિષય નહીં, અખંડ એવા આત્માની અમે સાધના કરીએ છીએ. જુઓ શું કહે છે, જુઓ. બેઠે વજ્ર દંત આયમ અપની સભા લગાયમ, તાકે પાસ બેઠે રાયમ 32,000 હેમ. ઇન્દ્ર કેસે ભોગ સાર રાની 96,000, પુત્ર 1,000 મહાન ગુણ ઘાર હે. 1,000 દીકરો પણ કેવા ગુણિયલ બધા, સમજાય છે કે નહીં, બધા વિવેકી, 1,000 સમજાય છે કે નહીં. જુઓ, પુત્ર 1,000 મહાન ગુણાગાર. બેટા મંદિરે જતો કેમ નથી, મંદિરે કેમ નથી જતો, પાઠશાળા કેમ નથી, સ્વાધ્યાય એવું નહીં, બધા બધું કરવા વાળા આવા હજારે દીકરા.
જાકે પુણ્ય પ્રચંડ છે નહી હે બલવંત શત્રુ, હાથ જોડ માન છોડ સેવે દરબાર હે.
શું કે, જાકે એમનું પુણ્ય એવું છે ને કે બીજા શત્રુ જે છે ને આમ નમાવીને ઉભા છે, શું સેવા કરીએ, શું સેવા કરીએ, શત્રુ રાજાઓ આ પ્રમાણે ઉભા છે.
એસો કાલ પાયો,
આવી જાતિનો આ પુણ્ય જોર શોરથી ફાટેલું હતું, આવું પુણ્યનો ઉદય એ વખતે શું થયું, પાપના ઉદયમાં નહીં, કોરોનાના કાળમાં કોઈ ઘરમાંથી નીકળવા તૈયાર નહોતું, ઘરમાંથી નીકળવું નહોતું ગમતું, એટલે નહીં ખ્યાલ આવ્યો, ઘરમાંથી નીકળવું નહોતું ગમતું એટલે કે મજબૂરી હતી ને, મજબૂરી હતી એટલે, બાકી ઘરમાંથી તો વધારે નીકળવાની ભાવના હતી, પણ અંદરમાં સિચ્યુએશન એવી હતી, ખ્યાલ આવે છે કે નહીં. અહીંયા શું કહેવું છે, જો પુણ્યનો ઉદય છે એ વખતે નીકળવાની ભાવના, તો જેમણે કહ્યું ને બહારમાં અહીંયા જઉં ને અહીંયા જઉં અહીંયા જઉં બધું બહાર ફરવા, અને એ જે કોરોના પૂરો થયો ધીમે ધીમે લાગ્યું કે નોર્મલ થયું છે, એટલે બધાએ 2 વર્ષનું ભેગું કવર કરી લીધું, સમજાય છે ને, પેલા વર્ષમાં 1 વખત જતા હતા ને તો વર્ષમાં 2 વખત જઈએ આવ્યા, કોર્સ કવર કરવો પડે કે ના કરવો પડે. હવે ક્યાં, પૂજ્ય બેનસિંહના શબ્દમાં રૂંધાયેલો કષાય, થોડો વૈરાગ્ય હતો એ તો રૂંધાયેલો કષાય હતો, પાપનો ઉદય હતો એટલે મન મારીને બેઠેલો હતો, મન મારીને પાપનો ઉદય. જયારે આ ચક્રવર્તી એવા નથી બતાવવા, મારે આખા સમજ, આમને તો પુણ્યનો ઉદય જોર શોરથી ચાલે છે, પણ એક પેલા કમળની અંદર ભમરાની સ્થિતિ જોઈને બસ અંદરમાં પોતાનું ઉપાદાન, અને બહારમાં તો આ નિમિત્ત બની ગયું, અંદરમાં પોતાનું ઉપાદાન જાગૃત થઈ ગયું, આખો પલટો આવી ગયો છે, પલટો આવી ગયો. જુઓ,
એસો કાલ પાય માલી પાયો લાયો 1 ડાલી તામે, દેખો અલી અંબુજ મરણ ભય કાર.
અંબુજ માને કમલ અને અલી માને ભમરો, અંદરમાં મરણ ભય કાર હે. પછી બીજો છંદ જો, એના પછીનો નેક્સ્ટ છંદ આવ્યું ને અમારામાં, અમારે ત્યાં શું છે કે જેવું ત્યાં ખુલે ને એવું અહીંયા અમારે નીચે ગોઠવેલું છે ત્યાં, એટલે ત્યાં ખુલે એટલે અહીંયા ખુલે, હું જરાક એ સંસ્કાર છે એટલે અહીંયા કેમ ના ફર્યું, એમ અમારે ત્યાંનું અહીંનું જોડાણ છે એટલે ત્યાં ફરી અહીંયા ફરી જાય, એટલે હું કીધું આગળ ખસેડો, પણ મારે જ ખસેડવાનું છે અહીંયા તો. જો
શું કહે છે, સાંભળજો. અહો, અંદર મેં ભમરાને જોયો ને મરેલો, એટલે અંદરમાં શું થયું એમને, અહો યે હે ભોગ મહા પાપ કો સંયોગ, દેખો ડાલી મે કમલ તામે ભૌરા પ્રાણ હરે હે, નાસિકા કે હેતુ ભયો ભોગ મે અચેત સારી, રેન કે કલાપ મે વિલાપ ઇન કરે હેમ.
હવે પોતાની વાત, આ ભમરાની આ દશા, ચાલીતીમાં શું કહ્યું,
અહો યે હે ભોગ મહા पाप को संयोग देखो, जो आ भोगना परिणाम केवी जीवने शू लई जाए से, क्या लई जाए से। डाली में कमल तामे भोरा प्राण हरे है। आ एक ग्राणेन्द्रिय विषय में भवराए पोताना प्राण गुमाव्या। नासिका के हेतु भयो, आ ग्राणेन्द्रिय विषय में भोग में अचेत, अचेत जेवो थई गयो, काई खबर नथी पड़ती है, निर्विचार। हा रैन के कलाप, आखी रात्रि रैन के कलाप में विलाप इन करे, एन एन करता देश कोण बचावे, एने मरी गयो। हवे आवे आ पोते पोताना ऊपर लगावे छे। जो हम तो है पाचो ही के भोगी भये जोगी नाही, विषय कषायनी के जाल माही परे हैं। जो न अब हित करू आ जाने कौन गति परूं, सुतन बुलाय के यो वच अनुसरे हैं। ख्याल आवे से ने हवे शू कहे से, हम तो हैं पाचो ही के, लो पांचे इंद्रिय ना विषय, स्पर्शन रसना ग्राण चक्षु कर्ण, आ एक इंद्रिय ना विषय में आजीव नी हालत। हाँ हूँ शू करी रहो छु आ। हाँ हम तो हैं पाचो ही के भोगी भय जोगी नाई, अमे तो संयम ने अंगीकार ना करो, विषय में रोकाया छे। विषय कषाय नी के जाल माही परे हैं, एमा ने एमा ज मारू परिभ्रमण चाल्या करे से। जो न अब हित करू, हवे जो नथी चेत तो आ घटना मने एक मैसेज आपीने जाय छे, अने हवे हूँ जो नथी सुधरतो, जो न अब हित करू, पछू लखी से जाने कौन गति परू। समझाई जाए कि नहीं? आ दौलतराम जी ना शब्दों में, जब लोन रोग जरा गहे तब लोन झटी ती निजे हित करो, अत्यारे नथी करतो तो पछी शू करीस, देह घड़ीक में छूटी जैसे। जो न अब हित करू जाने कौन गति परू, सूतन बुलाय के यो वच अनुसरे हैं। बदा दीकराओने बदाने बोलावे के जो मारे तमने एक खास बात करवी से, इतला माटे तमने बदाने में बोलाव्या से, एक खास बात करवी से। शू कहे ने पछी एक छंद वाँची लिए से, पछी लई सुकाले जो शू कहजो। अहो सुत जग रीति देख के हमारी नीति, भई है उदास बनवास अनुसरेंगे। हमें क्या चले जाइस हवे? वनवास। राजभार शीश धरो पर जाका हित करो, अने हमें शू करीशू? हम कर्म शत्रु न की फौजन सुलरेंगे। तमे आ काम करो, अमे आ काम करीशू। हा सुनत वचन तब कहत कुमार सब, हम तो उगाल कुन अंगीकार करेंगे। आ उगाल माने एठवाड़, प्लीज सॉरी, अमे आ बदा एठवाड़ ने आ छ खंड तमे जे कहता होय अमे एने अंगीकार करवा माटे तैयार नथी। हम तो उगाल कुन अंगीकार करेंगे। आप बुरो जान छोड़ो, तमे तो आने शू जाणो छो, बुरु जानी ने छोड़ो सो। आप बुरो जान छोड़ो, हमें जगत झाल बोड़ो, तमे छोड़ो सो ने तमे हमने आमा डुबाड़ो सो। पण हवे सांभळो अमारी वात, अमारी वात सांभळो तमे। तुमरे ही संग पंच महाव्रत धारेंगे, ए प्रमाणे भाव से करीशु बाकी नी चर्चा आती काल।
जय जिनेन्द्र। आवतीकाल सवारनो कार्यक्रम आजनी जेम ज यथावत रहेशे। सहजानंदी शोध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप, सहजानंदी शोध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप, सहजानंदी शोध स्वरूप अविनाशी हूँ आत्मस्वरूप सहजा नंदी सोज स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप सहजा नंदी सोज स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप आ शरीर सिद्ध दशाएं प्राप्त लोकाग्रह विराजमान वर्तमान चौबीस उत्पादि मार्ग पर चौबीस दिनेन्द्र भगवान नो जय हो विजय क्षेत्र में विद्यमान समोसर में शोभायमान श्रीमंदरादि अजित वीर पर्यत विष विरमान जिनेन्द्र भगवान नो जय हो अद्य दिन मंदिर में जयवंतपण विराजमान श्री बाहुबली मनीन्द्र भगवान नो जय हो दिव्य धन्य सारभूत नित्य बोधक परमागम समय सारधि समस्त जिनवाणी मात नो जय हो पर क्षेत्र भव्य भक्तों ने तथा जिनवाणी मात न भेटना करण भगवान श्री कुंकुंद आचार्य देव आदि समस्त आचार्य उपाध्याय साधु गुरु भगवंतों नो जय हो अम भक्तों पर निरंतर करुणा न ध्वज वर्षावनर अनंत अनंत उपकारी श्री कहान गुरु देव नो जय हो स्वानुभव विभूषित प्रसमूर्ति धन्योत्तर पूज्य भगवती मात नो जय हो मुनि दशा न पुरोस की भावना जागृत कराना परम कृपा देव आदि समस्त ज्ञानी धर्मात्मा संतो नो जय हो पार्ला जिन मंदिर महामंगलकारी प्रतिष्ठा महोत्सव नो जय हो श्री परम विचार सनातन दिगंबर जैन धर्म नो जय हो निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना सतबार है बोलो द्वाद संग में बहु सागर नो नाश करना समस्त जिनवाणी मातनो जय हो जय जिनेन्द्र